पत्रांक 937। आ पत्रों संबंधी कोई विशेष विचारणीय मुद्दो हो तो पहला ही चर्चा करी लीए, त्यार पछी आगळ विस्तृत विचारणा करिए। क्रियानी वृद्धि थाय छता कल्पित भेद वधे नहीं, आनो मतलब शुं? एम तमारो केवो छे प्रश्न? शुद्ध क्रिया माटे ज्यारे कोई आग्रह राखवामां आवे तो ज्ञानीओ तो जीवोनी जे भूमिका छे, जे एनी श्रेणी छे, जे एनी योग्यता छे, ते अनुसार साधन आपे। यथा भूमिका यथा पदवी कोई साधन मळे तो एनो परिणाम न आवे। आजे पण आपणे जोईए छीए કે આપણા સંપ્રદાયોમાં અને ધાર્મિક સ્થાનોમાં મોટામાં મોટી તકલીફ હોય તો એ છે કે ઉપદેશક એ સાધુપણામાં છે, એનો ધર્મ જુદો છે મુનિ ધર્મ, સાંભળનાર વર્ગ છે એ શ્રાવકમાં છે, શ્રાવકમાં પણ એની પદવી છે, કોઈ નીચા છે, પ્રાથમિક છે વગેરે વગેરે, તો એનો ઉપદેશ તો હંમેશા સાધુ ધર્મનો જ હશે। તમારે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ, તમે આ રાખો ને તમે તે રાખો ને, પણ એ તમારા માટે છે, હવે એ તમે કરતા નથી અને વ્યાખ્યાનની વાતમાં એ છોડતા નથી। તો અહીંયા જ્યારે જ્ઞાની પુરુષો જે કંઈ સાધન આપે એ સાધન હંમેશા જે વર્ગ છે સાધક વર્ગ એને અનુલક્ષી એ આપ્યા પછી એવો આગ્રહ ન રાખે કે આનાથી જ કલ્યાણ થાય એ સિવાય ન થાય, એટલે કલ્પિત ભેદ આવે। કોઈ એમ કે સામાયિક કરવી જ, કોઈ એમ કે તમે રોજ પૂજા કરવા જાઓ, પછી કોઈને એમ થાય કે અમને તો આ જ્ઞાની પુરુષે કહ્યું છે એટલે પૂજા ન કરતો હોય તો ગયો, અથવા બીજું સાધન મળ્યું તે બરોબર, આ ભેદ ઊભા થયા, એ કલ્પિત થયા। ખરેખર ભેદ નથી, જ્ઞાનીને કોઈ ભેદ નથી કે તું સામાયિક કરને તું પૂજા ન કરને, તું પૂજા કરને તું સામાયિક ન કર, એવો એને ભેદ નથી, પણ એને તો એની જે સ્થિતિ છે એ સ્થિતિના અનુસાર એને સાધન આપ્યું। હવે એ સાધન અનુસાર જો ઓલો સાધક પોતે પકડે નહીં અને એમ સમજે કે ના ના પછી કલ્પિત ભેદ કરે કે બીજા સાધન ખોટા, એ કલ્પિત ભેદ થયો કે મારું જે સાધન છે એ જ સાચું, અથવા હું જે કરું છું એ જ સાચું, મારા મતમાં મારા ગુરુએ મને જે કંઈ કહ્યું છે એ સિવાય કંઈ કલ્યાણનો માર્ગ જ નથી। તો આ જિનેશ્વરે 54મા પાઠમાં પરમ કૃપાળુ દેવે કહ્યું કે સહસ્રવિધ ક્રિયાઓ અને સહસ્રવિધ ઉપદેશો જિનેશ્વરે કહ્યા છે, પણ મોક્ષનો માર્ગ તો એક જ છે। સહસ્રવિધ એટલે હજારો પ્રકારની ક્રિયાઓ જિનેશ્વરે કીધી છે, બધી જ શુદ્ધ ક્રિયાઓ છે, અને જે જે જીવોની જે ભૂમિકા હોય એને આરાધે તો એનું કલ્યાણ થાય, પણ ભૂમિકા વિનાની કોઈ ક્રિયા આરાધે તો એને કોઈ લાભદાયી ઉપકારી થાય નહીં। આ વિતરાગ માર્ગનો બહુ સૂક્ષ્મ ભેદ અને રહસ્ય છે, એ ન ઉપદેશકના સમજમાં આમાં આવે છે કે ન સાધકોના સમજવામાં આવે છે। સાધકો કલ્પિત આગ્રહ કરીને ભેદ ઊભા કરે છે અને ઉપદેશક એને શું ઉપદેશવાનું છે એની બદલે એ પોતાનું જે કાંઈ પોતે જાણે છે એટલું બધું કીધા કરે છે. એટલે માને નિજ મત વેશનો આગ્રહ મુક્તિ નિદાન, હું જેટલું જાણું છું એનાથી જ મોક્ષ થાય છે ને એનો જ આગ્રહ, એ સિવાયથી મોક્ષ ન થાય આવો આગ્રહ. વેશનો, મતનો, માન્યતાનો, ગચ્છનો, સંપ્રદાયનો, એના ચિહ્ન, એના લક્ષણો, એના લિંગ, આ બધા આગ્રહના મુદ્દાઓ છે, મોક્ષના નથી. મુનિપણું લીધું એટલે મોક્ષ થાય એવું નથી, અને મુનિપણું ન લીધું હોય તોય મોક્ષ ન થાય એવું પણ નથી. તપ કરે તો જ મોક્ષ થાય નહીં તો નથી, સ્વાધ્યાય કરે તો નથી, અને સ્વાધ્યાય કરે તો મોક્ષ થાય, તપ વિને નહીતર નથી. આવી કોઈ કલ્પિત ભેદ વિતરાગના શાસનમાં કૃપાળુદેવ કહે છે મુનિઓને પણ કે તમે પણ ખ્યાલ રાખજો. સામાન્ય રીતે ભેદોનું સર્જન ઉપદેશકોથી જ થાય છે. સામાન્ય મુમુક્ષુ, સાધક, શ્રાવક એ બહુ ભેદની કળાકૂટમાં પડતો નથી અને એને એવી કલ્પનાય નથી આવતી ભેદની. પણ પેલા મુનિઓ છે, સાધુઓ છે, જે પાટ ઉપર બેઠા છે, એના મગજની અંદર બહુ તોર હોય છે. એટલે ભેદ ઊભા કરવામાં એ નિષ્ણાત છે. એટલે જેટલા જેટલા સંપ્રદાયો થયા છે, જેટલા જેટલા સંપ્રદાયો થયા છે, ગચ્છ થયા છે, સંઘાડા થયા છે, પંથ થયા છે, ઉપપંથ થયા છે, એ કોઈ આગમના આધારે નથી થયા, વ્યક્તિગત આધારે થયા છે. કૃપાળુદેવે આગળના એક પત્રમાં લખ્યું છે કે બે આચાર્યો વચ્ચેના વિવાદ, એનાથી સંપ્રદાય જુદો થાય, એનાથી ગચ્છ જુદો થાય, એનાથી સંઘાડો જુદો થાય. કોઈ આગમની દ્રષ્ટિએ ક્યાંય ભેદ નથી તો પહેલેથી હોત કે આ સંપ્રદાય ને આ સંપ્રદાય. આગમ પ્રમાણે કયો સંપ્રદાય, કયો ગચ્છ? તો જ્યાં સુધી તીર્થંકરની વાણીનો સંબંધ છે ત્યાં સુધી આ ભેદ આવતા નથી. તો ભેદ બધા કલ્પિત છે. કોની કલ્પના છે? ઉપદેશકોની. અને કા સાધકો, કંઈક અંશે સાધકોની. આ કલ્પિત ભેદ છે. માર્ગમાં ક્યાંય ભેદ નથી. આગળ જ્ઞાની માર્ગ ભેદ ન કોઈ, આ આત્મસિદ્ધિનું વાક્ય છે. ત્રણ કાળમાં ફરે નહીં, માર્ગ ભેદ ન કોઈ. ગમે તેટલા જ્ઞાનીઓ ભૂતકાળના અનંતતા થયા, વર્તમાનમાં અનંત જ્ઞાનીઓ વિચરી રહ્યા છે અને ભવિષ્યકાળમાં પણ થશે, તો પણ ભગવાને ડંકાની ચોટ ઉપર કીધું છે, ટંકોત્કીર્ણ વચન તરીકે કહ્યું છે, માર્ગ ભેદ ન કોઈ. કેટલો જબરજસ્ત આત્મસિદ્ધિનો જેમ વિચાર કરો ને એમ આ પ્રભુનું મહાત્મ્ય દેખાય કે કેવળ આત્માની ઉન્નતિનો માર્ગ છે અમારી પાસે, તો બીજું એ કંઈ નથી. આ ક્રિયા કરવી, આ અનુષ્ઠાન કરવું, એવો કોઈ માર્ગ આગ્રહનો નથી જેનાથી આત્માનું રૂડું થાય. મુમુક્ષુ રૂડું હોય તે આચરે નહીં, પણ જે એ જ કરે. રૂડું બતાવવા કંઈ આચરે, અને આજનો ધર્મ રૂડું બતાવવું છે. કાંઈક કરીને કોકને કેવું છે, મેં આ કર્યું, હું આ કરું છું. શું કરવું? તારો મગજમાં શું ભાવ આવ્યો? કર્મની નિર્જરા આવી કે રૂડું બતાવવું છે તારે કે હું આ કરું છું? અને જો તું સમજ્યો તો સમાયો તો નહીં, જરાય રહેવાનું નહીં તારાથી. તરત કીધું કે આપણે તો ઓડી પૂરી કરી લીધી, નિર્જરા માટે કરી હતી કે દેખાડા માટે કરી હતી? બહુ મુશ્કેલી છે. તીર્થંકરના બોધનું રહસ્ય સમજવું અનેકવિધ પ્રકારે હોવા છતાં એની અંદર એકતા જ છે, એક જ દ્રષ્ટિકોણ છે, આત્માનું કલ્યાણ. બરોબર છે? અહીંયા આ પત્રની એક વિશેષતા એ છે, મુનિ ઉપર લખાયો છે અને સંમત 1956માં. મુનિ સાથે સંપર્ક થયો છે 49માં મુંબઈના ભુલેશ્વરની પેઢી ઉપર. પછી તો બધું ચાલ્યા, ચાતુર્માસ. 6 પદનો પત્ર પણ 1950માં લખાયો છે. 57માં પ્રભુનો દેહ છૂટી જાય છે શરૂઆતમાં. તો મુનિઓનો કેટલો સંપર્ક સત્સંગનો થયો. ત્યાર પછી પણ એમને મુનિઓને આ પત્ર લખ્યો છે કે ભાઈ ચાતુર્માસ કરવામાં પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આદિની અનુકૂળતા દેખાતી હોય ત્યાં ચાતુર્માસ કરવામાં વિક્ષેપ હોતો નથી. શું દ્રવ્ય ક્ષેત્ર કાળની અનુકૂળતા શું જોવાની છે? ફર્સ્ટ ક્લાસ હવામાન છે, ગરમી ઓછી છે, એ જોવાની છે. 2 વખત ઉપદેશ, 1 વખત આહાર ગ્રહણ તથા નિંદ્રા સમય વિના બાકીનો અવકાશ મુખ્યપણે આત્મવિચારમાં, એટલે શાસ્ત્ર અવલોકનમાં અને આત્મધ્યાનમાં વ્યતીત કરવા યોગ્ય છે. આટલી જો અનુકૂળતા મળતી હોય, તો આ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ આ બધું આવી ગયું. આ અનુકૂળ ક્ષેત્ર છે. પણ જ્યાં નવરાજ ન પડે લોકસંગ્રહની અંદર બેઠા જ છે વાસ્કેપની પોટલી લઈને, આવ્યો નથી કે ભભરાયો નથી, કોઈએ માગ્યો નથી બાપા, સતત આને આ. હવે ભાઈ તમારું વ્યાખ્યાન કામ પૂરું થઈ ગયું છે, તમે તમારી આત્મવિચારની સાધનામાં બેસો ને. ક્યાંય જોવા નહીં મળે સમુદાયમાં, સંપ્રદાયમાં, સંગાળામાં. સૌ બેઠા છે અને ટોળું વયડું છે બાજુમાં. ક્યાંક મહેમાનો આવ્યા છે ને, ક્યાંક પૂર્વ સંસારી સગા આવ્યા છે ને, ક્યાંક વેવાય વેલા આવ્યા છે ને. શું માંડ્યું છે? કયો સંસાર છે તમારો? સર્વસંગ પરિત્યાગનો અર્થ શું છે? અહીંયા કહે છે 2 વખત ઉપદેશ. કેમ કે એ વખતની અંદર એ પ્રણાલિકા હતી કે સાંજે બધાએ પ્રતિક્રમણ કરવા જાય ઉપાશ્રયમાં. મહારાજ હોય તો, ઉપાશ્રયમાં સાધુ સંત હોય તો, એ એકલા ન હોય, એની પાસે આ સમુદાય છે તો એ જાય. અને ગયા પછી ઉપાશ્રયમાં પ્રતિક્રમણનું કામ પૂરું થાય પછી 15-20 મિનિટ આવી વાંચના આપે, બોધ આપે. તો 2 વખત ઉપદેશ અને 1 વખત, 1 વખત આ તો હાડા હાથ હવારના વાયગા નથી કે ડેલી ખખડી નથી. સુસ્તા છો પણ તમે નવરા થઈ ગયા, અમે તો સુસ્તા છીએ. કાળબળ છે, સેમબળ ઓછું થયું છે, એમનો દોષ નથી. પૂરતી તૈયારી વિના સંયમમાં આવ્યા છે એટલે હવે આ કંઈ થતું નથી. મને યાદ છે મેં કચ્છમાં ગયા હતા, રાપરથી દૂર એક નાનું ગામડું હતું ભૂટકિયા ભીમાસર કરીને. આચાર્ય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબ ત્યાં બિરાજતા હતા એટલે અમને સમાચાર મળ્યા, એટલે અમે સવારથી નીકળ્યા હતા એમના દર્શનાર્થે. 2:30 વાગે અમને એ ગામમાં ભેટો થયો. સાહેબ સાથે સત્સંગ ચાલતો હતો અને સાધ્વીજી મહારાજ વંદન કરવા આવે આચાર્ય મહારાજને, એટલે વંદન કરવા આવ્યા. તો અમારી સાથેની વાતચીતમાં આચાર્યશ્રીએ થોડો વિક્ષેપ કરી અને સાધ્વીજીને પૂછ્યું કે તમારામાં બીમાર કોણ છે? સાધ્વીજી મહારાજ કે સાહેબ આ તો કાંઈ નથી, તમને કોણે કીધું? અમારામાં તો કોઈ બીમાર નથી, બધું બધા સ્વસ્થ છે, કુશળ છે. ફરીથી પૂછ્યું કે કાંઈ કોઈને તકલીફ છે? તો કે ના સાહેબ કાંઈ કોઈને તકલીફ નથી. પછી સાધ્વીજીના જે આગેવાન હતા એણે કીધું કે ગુરુદેવ આપે પૂછો છો એનું કારણ શું છે? તો કે સવારે હું ઠલ્લે જતો હતો ત્યારે તમારી સાધ્વીજીમાં કોઈ એક ગોચરી લેવા નીકળું તો સવારે ગોચરીનું શું કામ છે? તમે સવારે નીકળતા શું કાંઈ એવું હોતું કંઈ? સવારે ગોચરી છે નહીં. આ આચાર્યની પરંપરા, આ સાધુ જીવનની પરંપરા, આગમનો આ ઉપદેશ છે. આગમમાં સાધુચર્યા જે આચારાંગ સૂત્ર છે એમાં આ ઉપદેશ છે કે એક વખત આહાર ગ્રહણ સિવાય કે શરીરની કોઈ આવશ્યકતા હોય, એવી સ્થિતિ હોય કપરી, જ્યાં સંયમનું પાલન કઠિન હોય, એવા સંજોગોની અંદર એ બીજી વાર નીકળે અને કોઈ એવી જ વસ્તુ વાપરે કે જેથી કરીને એની આરાધનામાં વિક્ષેપ ન થાય. હવે આ વાત, આ તો હજી 20-25 વર્ષ પહેલાંની વાત છે. આ સાધુઓનું લક્ષણ ક્યાંથી ક્યાં માર્ગ ફંટાઈ જાય છે. ઘણી વાર તો બોલતા હોય કે અમે ગામડામાં કેમ જઈએ, અમને ગામડામાં ગોચરી પાણી નથી મળતા. આપણે એમાં ચર્ચા નહીં પડીએ. કૃપાળુ દેવા સાધુઓને એનો ધર્મ બતાવે છે, મુનિપણાનો ધર્મ બતાવે છે બસ. અને કોઈ ભાઈ બહેન કંઈક પ્રશ્ન કરે તો એનું સમાધાન કરવું, ટોળ ટપ્પા મારવા નહીં. કેમ નવરા છો, ઘરે જાઓ છો, ઉતાવળ છો, બેહો ને. પણ આપણે શું કામ છે એને જ કંઈ પૂછવું નથી. તો આપણે ટાઈમ પસાર કરવો છે, માહિતી મેળવવી છે, ઓલા ક્યાં છે ને, ઓલા ક્યાં ગયા ને, આની નણંદ ગઈ કે નહીં ને, ઓલાની ઘરના આવ્યા કે નહીં, મામાના ઘરે શું થયું. સમાધાન એવી રીતે કરવું કે જેનો આત્મા શાંત થાય. અશુદ્ધ ક્રિયાના નિષેધક વચનો ઉપદેશ રૂપે ન પ્રવર્તાવતા શુદ્ધ ક્રિયામાં જેમ લોકોની રુચિ વધે તેમ ક્રિયા કરાવીએ. સૂત્ર સમજાય છે. આખા માર્ગની અંદર નિશ્ચય અને વ્યવહારના નામે જે જબરજસ્ત માન્યતાના ભેદ ઊભા થયા છે ક્રિયાના નિષેધના, તો ક્રિયામાં ભેદ છે અશુદ્ધ ક્રિયા અને શુદ્ધ ક્રિયા. જે આત્માની શુદ્ધિ તરફ દોરે, કર્મની નિર્જરા તરફ લઈ જાય, આ બધી શુદ્ધ ક્રિયાઓ છે. આત્માને મુક્તિ તરફ દોરે પણ ક્રિયા માત્રનો નિષેધ, અને આવા નિષેધક વચનો ઉપદેશ રૂપે કહેવાના, મોકો મળ્યો નથી કે જ્ઞાની પુરુષ ના પાડે છે. કોઈ દિવસ એ ઉપદેશ રૂપે તો ન પ્રવર્તાવા, કેમ કે જેટલી જેટલી જૈન શાસનમાં ક્રિયાઓ છે એ બધી પરંપરાથી આચાર્યોએ જ્ઞાનીઓએ પ્રસ્થાપિત કરેલી છે. એ કોઈ સમાજશાસ્ત્રમાંથી નથી આવી, કોઈ ધારાસભાએ પસાર કરેલું બિલ નથી, કોઈ લોકસભાનો ખરડો નથી. તો જે ક્રિયાનું માળખું છે એ તો આચાર્યોની પરંપરામાંથી આવ્યું છે. તો તમે ઉપદેશ રૂપે એનો નિષેધ કરો તો ત્યાં ના પાડી છે. અને સાથે કહ્યું છે શુદ્ધ ક્રિયામાં લોકોની રુચિ વધે તેમ ક્રિયા કરાવીએ જેવી. શબ્દ શું છે? અને કરાવવી, પણ કેવી ક્રિયા? શુદ્ધ ક્રિયા. ભાવોની શુદ્ધિ થાય, અંતકરણના ચિત્તની શુદ્ધિ થાય, વિચારોની શુદ્ધિ થાય, આ શુદ્ધ ક્રિયા છે. આગળ એક 422ના પત્રમાં પરમ કૃપાળુ દેવે કહ્યું છે કે ક્રિયાનું સ્વરૂપ સમજ્યા વિના ત્રણ પ્રકારના ઉપદેશકો કહ્યા હતા એમાં કહ્યું છે કે એ લોકો આવી શુદ્ધ ક્રિયાનો પણ નિષેધ કરતા હોય છે અને શુષ્ક શાસ્ત્રની વાતો કરી અને લોકોને ગેરમાર્ગે દોરતા હોય છે. આવા બધા ઘણું ચાલે છે. કૃપાળુ દેવ આ બાબતની અંદર એટલા સજાગ છે, એના કોઈ પણ પત્રની ધારા લ્યો તમે, આ જાણે વિતરાગ માર્ગનો પ્રતિનિધિ આવ્યો હોય ને કેવા, કે ભાઈ વિતરાગ કે અમે શું કહ્યું હતું ને તમે શું સમજ્યા છો, સાચું સમજવું છે આ શ્રીમદ રાજચંદ્રને અમે મોકલીએ છીએ. એમના પત્રોથી જૈન દર્શનનું સ્વરૂપ સમજી લેજો. અહીંયા સમજાવ્યું છે શુદ્ધ ક્રિયાનો નિષેધ ન કરવો. ત્રીજા પ્રકારના લોકોમાં એ વાત મૂકે 422 અને પછી કહે છે ઉદાહરણ આપ્યું. ઉદાહરણ શું આપ્યું? અશુદ્ધ ક્રિયાનો નિષેધ ન કરવો, અશુદ્ધ ક્રિયાનો નિષેધ ન કરવો. પણ એને ક્રિયા અશુદ્ધ હોતી જ નથી, કરનાર અશુદ્ધ રીતે કરે છે, આગ્રહથી કરે છે, માન્યતાથી કરે છે. એને તમારે શુદ્ધ ભાવથી કેવી રીતે કરે, એની શુદ્ધ ક્રિયામાં કેવી રીતે રુચિ થાય, પરંપરાગત કરતો હોય એમાંથી એને છોડાવો. કૃપાળુ દેવે મોક્ષ માળામાં એક પાઠ આપ્યો છે. રાય પ્રતિક્રમણનું યાદ છે? એ કે રોજ આનું જ નામ લ્યો છો, કોક દી અમારું તો લ્યો. રાય પ્રતિક્રમણ દેવસી દેવસીય પ્રતિક્રમણ તો કે આ શું ભગવાન માત્ર એ બે જ વાલા હતા રાયસી ને દેવસીભાઈ, અમે ચાંપસીભાઈ ને અમારું કઈ નામ નહીં. આ બધી ક્રિયાઓ અશુદ્ધપણે ગતાનુગતિક એમ નેમ ટોળાશાહી ચાલતી હોય. એકવાર કોઈ આચાર્યની કંઈક તકલીફ થઈ ગઈ હોય તો એ આચાર્યને કંઈક તકલીફ થયું ને પડ્યા હોય તો આ બધા પડે ઊંધા ગલોટિયા ખાય. આ અશુદ્ધ ક્રિયા છે. ક્રિયાની વિધિ પણ શાસ્ત્રમાં આપી છે. જ્યાં ક્રિયાનું સ્થાપન કર્યું છે શાસ્ત્રોમાં ત્યાં એનો વિધિ પણ આપી છે. એટલું જ નહીં, વિધિ સાથે નિષેધ પણ કયો છે. સામાયિકની વિધિ છે અને સામાયિકના નિષેધ પણ છે કે આટલું પ્રકારનું મન વચન કાયાના 32 દોષો એ સામાયિકમાં આવવા જોઈએ નહીં. તો વિધિ અને નિષેધ, ડૂઝ એન્ડ ડોન્ટ્સ, આટલું કરો અને આટલું ન કરો, આ શુદ્ધ ક્રિયા. આવું જ્ઞાનીઓએ કહ્યું છે. પણ અહીંયા ગતાનુગતિક સૌ કોઈ પોતાનું મહત્વ કરવા માટે થઈને ઘણી વાર કોઈક આચાર્ય બીજી વાર કરાવે ને આમ કરાવે વધારે, ભાઈ તમે વાયુ એડ જે છે એ બરોબર છે. ઘણાને હોય એડ કરવાનું બધું, બે વાર ચાર વાર પોતે બોલે, પણ તમે શાંતિ રાખો ને ભાઈ, તમારા મનમાં હોય તો ઘરે જઈને કરજો. અહીંયા તો જે પ્રકારે વિધિ છે એ પ્રકારે કરવાની છે. આને શુદ્ધ ક્રિયા કહે છે. શુદ્ધ ક્રિયા શુદ્ધ ભાવ સાથે જોડાયેલી છે. એટલે કહે છે ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણ શેનું આપ્યું? સામાયિકનું. કે સામાયિક લોકો કરે છે એ કઈ ઠેકાણા વિનાની કરે છે. તો અહીંયા કહે છે કે એ સામાયિકનો નિષેધ નહીં કરતા. લોકો એની રૂઢિ પ્રમાણે સામાયિક કરે છે, બહાર બેસીને કરે છે, વાતો કરે છે સામાયિકમાં, સંસારના કામો કરે છે સામાયિકમાં, ટેલિફોન ઉપાડે છે સામાયિકમાં, કામવાળીને સૂચના આપે છે સામાયિકમાં. પાડોશીમાં કોક આવ્યું હોય તેને કહે છે ક્યારે આવ્યા, ક્યારે ગયા, ક્યારે આવશે, આ બધું પોતે કરે સામાયિકમાં. આ બધી સામાયિકની અંદર કોઈ રૂઢિ પ્રમાણે કરા કરે છે. એને ક્યારે કોઈએ કહ્યું નથી કે પછખાણ શેના લીધા, સાવજમ જોગમ પચખામી, તો આ સાવજ જોગ છે કે અસાવજ જોગ છે ખબર તો પડવી જોઈએ. એટલે એ સમજણ વિના આ જે ક્રિયાઓ ચાલે સમજણ વિના તો એનાથી ઈચ્છિત પરિણામ ન આવે. એટલે કે છે કે એને ત્યારે કહેવું કે ભાઈ સામાયિકમાં તમારો સમય જતો ન હોય તો કોઈ શાસ્ત્રનું અધ્યયન કરવું, કાયોત્સર કરવો, એવી રીતે એને તમારે સમજાવવું. પણ સામાયિક વ્રતનો નિષેધ કરવાથી એના હૃદયમાં સામાયિક ન કરવી એવો ભાવ જાગૃત થવા દેવો નહીં. આ જો આ નિષેધકને એને સરખી રીતે સામાયિક થાય, કારણ કે શુદ્ધ ક્રિયાની પ્રેરણા કરો તમે, અને શુદ્ધ ક્રિયાની ખુલ્લી પ્રેરણા કરશો એની ભૂમિકા નથી એના દોષ સમજવાની, અને તમે દોષ એને કીધા કરશો તો એ છોડી દેશે, સામાયિક સુધારશે નહીં, છોડી દેશે. આવો જીવનો સ્વભાવ છે. જો આ કેટલી સરસ આ મનોવિજ્ઞાન શ્રીમદ રાજચંદ્ર અને મનોજ કે તમે ઉપદેશ દેતા કોઈને કોઈ ક્રિયાનો જરા નબળું પાસું કયો તો એ પેલું કામ શું કરે? આ અપલખણ જીવનું, આ અનાદિનો સંસ્કાર, આ અજ્ઞાન અને મોહ કેટલો બધો જામેલો છે કે તમે જરાક એના વિરુદ્ધની અંદર બોલ્યા એટલે પેલું કામ શું કરે? છોડી, એ સુધારે નહીં. આ એમણે કીધું ને એટલે પછી આપણે હવે કીધું નકામું એવા ખોટા પાપ કરવા, પણ તું પુણ્ય કરને, કલ્યાણ કરને. પણ કહેવાની પદ્ધતિ એવી હતી કે એને તરત જ એમ થઈ ગયું કે આવું કંઈ કરવું નથી, ખોટું, એનાથી તો કર્મ બંધાય, કર્મ નથી બંધાતા. ભાવથી કરીએ તો કર્મ તો હંમેશા છૂટે જ છે. જે જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છેદક દશા જો આવતી હોય સાધકની તો એ ભવનો અંત છે. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. તો રાગ દ્વેષથી રહિત થવાનું જ્યાં થતું હોય તો એને તમારા નામ ગમે તે આપો એ ક્રિયા માન્ય છે, એ સાધન માન્ય છે કે જ્યાં રાગ દ્વેષ, અને રાગ દ્વેષની વૃદ્ધિ થતી હોય, એની પુષ્ટિ થતી હોય, એનું પોષણ થતું હોય, એને અનુમોદના મળતી હોય અને એવી ધાર્મિક ક્રિયા હોય તો પણ માન્ય નથી, જ્ઞાનીઓને માન્ય નથી. જ્યાં રાગ દ્વેષનું સર્જન થતું હોય એવી કોઈ પણ પ્રવૃત્તિ ધર્મની હોય તો પણ જ્ઞાનીઓને એ માન્ય નથી. આ સાધકની દ્રષ્ટિ કેળવાઈ જવી જોઈએ આપણી. એટલે કે છે કે જીવનો સ્વભાવ છે, અને લોકની દ્રષ્ટિમાં તો એમ જ છે કે તમે જ ક્રિયાનો નિષેધ કર્યો છે, માટે મતભેદથી દૂર રહી, મધ્યસ્થવત રહી. અહીંયા સરસ એક સૂત્ર આપ્યું છે, સ્વાત્માનું હિત કરતા જેમ જેમ પર આત્માનું હિત થાય તેમ તેમ પ્રવર્ત. આનો શું અર્થ? પોતાનું હિત કરતા કરતા એને ક્યારે ગૌણ કરવું? અત્યારે શું ચાલે છે ધર્મમાં? બીજો કેમ પામે, બીજો કેમ સમજે, એ સમકિત પામે ને એનો મોક્ષ થાય ને એના કર્મ તૂટે, પણ તું તારું સંભાળ ને ભાઈ. હે, એટલે અહિત જ થાય. એટલે જ્ઞાનીઓએ સરસ કહ્યું છે કે આત્માની મુક્તિનો માર્ગ છે તો કોના આત્માની મુક્તિનો માર્ગ છે? કઈક ઉપદેશ દે, જરાક કોક મળ્યો છે કે ઉપદેશ દે, તમે આમ આવતા ને તમે તેમ જ, પણ બધું બરોબર છે, આપ આપનો અંબાડો ને. મુનિઓને કહે છો આ, કારણ કે ઉપદેશ દેવાનો વધારે ધખારો કોને હોય છે? આ સાધુ સંતો. અમે શાસનના કામ કરીએ છીએ ને અમારા વિના શાસન શું થાય? કોઈ સમજે કે અમારા સંપ્રદાય વિના સંઘ નહીં ચાલે, અમારા ગચ્છ વિના સંઘ નહીં ચાલે, શું થશે આ સમાજનું ને શું દેશનું? ભાઈ આપણે સર્વસંગ પરિત્યાગ કર્યો છે, આપણે સર્વ વીરતી ધર છીએ, આપણે એકમાત્ર આત્મકલ્યાણનું વ્રત લઈને નીકળ્યા છીએ. આપણે મુમુક્ષુ છીએ. મુમુક્ષુનું સૂત્ર કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ. આપણી અભિલાષા હોય તો મોક્ષની. આપણે હજી તીર્થંકર નથી કે સવિ જીવ કરું. સવિ જીવ કરું શાસન રસી કહેવાની તાકાત હજી ક્યાં આવી છે? આપણો જીવ શાસન રસીઓ થયો નથી. આપણો જીવ હજી શાસન પ્રમાણે, આજ્ઞા પ્રમાણે ચાલતો નથી. અને આપણે દુનિયાને પમાડવું છે, મોક્ષ પહોંચાડી દેવા છે, એટલે અહીંયા શાંતિથી અમે રહીએ. તમે ટળો બધા, મોક્ષે જાઓ, એટલે અમે આ સંસાર ભોગવીએ. સ્વાત્માનું હિત કરતાં જેમ જેમ પરાત્માનું હિત થાય તેમ પ્રવર્તવું, અને જ્ઞાનીના માર્ગનું, જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું, એ જ નિર્જરાનો સુંદર માર્ગ છે. આ જ નિર્જરા થઈ જાય છે. પોતાના આત્માના હિત ઉપરની દ્રષ્ટિ એ નિર્જરાનું કારણ છે. ક્રિયા કઈ કરી એની સાથે સંબંધ નથી. ભાવ કયા ચાલે છે એ ભાવથી નિર્જરા થાય છે. કેમ કે એ ભાવ વિપરીત ભાવ થયો કે નહીં કસાયથી? બંધનો ભાવ કયો? કસાય. અને શાંતપણાનો ભાવ કયો થયો? તો કસાયથી વિપરીત થયો ને. તો હું શાંતિથી કંઈ પણ પ્રકારનું ચિંતન કરું છું, આત્મચિંતન કરું છું, તો કર્મ બંધાય કે નિર્જરા થાય? શુભનું બળ વધે કે અશુભનું વધે? શુભનું વધે. અને શુભનું બળ વધવાથી શું થાય? અશુભનું બળ ઘટે, સંક્રમણ થાય. જે અશુભ કર્મો છે નબળા પડે, શિથિલ થાય, અલ્પ થાય. છ પદનો પત્ર યાદ કરો કે જ્ઞાન, દર્શન, ભક્તિ, સત્સંગ એ બધાથી કર્મો શિથિલ થાય છે. પણ તે ક્યાં કર્મો ઉપર કંઈ કર્યું? તે તો આ બધું કર્યું. પણ આ પરમ જ્ઞાની આપણને કહે છે કે ભાઈ તું આ કર, જ્ઞાન. હવે જ્ઞાનમાં શું કરવાનું છે? આત્મચિંતન ને. બેસતું નથી છ પદનો પત્ર વાંચીને કે આટલી ક્રિયાઓ કરે, કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય. હવે વૈરાગ્યની ભાવના ભાવવાથી નિર્જરા થાય છે, એ બેસે છે? તે કારણ છેદક દશા. કારણ છે એ બંધનું કારણ કસાય દશા છે, અને એની છેદક દશા છે વૈરાગ્યની, છે ઉપશમની, છે સમાધિની, છે શાંતિની, છે આત્મચિંતનની, છે પ્રભુ સ્મરણની, છે પ્રભુ ભક્તિની, છે. તો એ બધા નિર્જરાના કારણો ખરા કે નહીં? સંસાર પ્રત્યેની રુચિ ઘટે, રસ ઘટે. તો સંસારનો રસ જેમ જેમ મોડો પડે એમ ઉદાસીનતાનો ભાવ વધે કે ઘટે? વધે. તો અકેલી ઉદાસીનતા અધ્યાત્મની જનની. ભાઈ તું અધ્યાત્મ સર્જન કરી રહ્યો છો તો અધ્યાત્મથી કર્મબંધ વધે કે ઘટે? કઈ ન થાય તો ક્યારેક આવા શુદ્ધ ચિંતનની અંદર જ્ઞાનીનો એક બોલ મળી ગયો હોય તો એના ચિંતનમાં કલાકોના કલાકો વીતી જાય. નિર્જરાનો માર્ગ છે. તો કે હજી મારા આ બાકી છે, મારા આ બાકી છે, આટલા ખમાસણા બાકી છે, ખાલી માણા બાકી છે, આટલું આ બાકી છે. અરે શુદ્ધ ચિંતનની અંદર તારી જેટલી સમય ગયો એ સમય નિર્જરાનો માર્ગ છે. જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું, જ્ઞાન અને ક્રિયા બંનેનો સમન્વય થવો જોઈએ. સમન્વય એટલે ક્રિયા થાય જ્ઞાનયુક્ત હોવું જોઈએ, જ્ઞાન એવું થાય કે જેનું પરિણામ ક્રિયા હોવી જોઈએ. આનું સમન્વિતપણું છે. એકલું જ્ઞાન પણ નહીં, એકલી ક્રિયાપણને શુષ્કપણાને જ્ઞાની પુરુષે ના કહી છે. એટલે ભાવથી વસ્તુ કરવામાં બે વસ્તુ આવી જાય, જ્ઞાન પણ આવે અને ક્રિયા પણ આવે, સાચી રીતે આવે ભાવથી કરો. અને એટલા માટે રોજ સૂત્ર બોલાવે, ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળ રોજ બોલવાનું. અને છતાં ભાવ ક્યાંય આવે જ નહીં, રડ પડે. નિર્જરાનો સુંદર માર્ગ છે, કૃપાળુદેવ શબ્દ લખ્યો છે, સ્વાત્મહિતમાં પ્રમાદ ન થાય અને પરને અવિક્ષેપપણે આસ્તિક વૃત્તિ બંધાય તેવું તેનું શ્રવણ થાય, ક્રિયાની રુચિ થાય, વૃદ્ધિ થાય, છતાં કલ્પિત ભેદ વધે નહીં અને સ્વ પર આત્માને શાંતિ થાય એમ પ્રવર્તવામાં ઉલ્લાસિત વૃત્તિ રાખજો, સત્શાસ્ત્ર પ્રત્યે રુચિ વધે તેમ કરજો. છેલ્લા બોધમાં પણ શું કહે છે, સ્વાત્મહિતમાં પ્રમાદ ન થવો જોઈએ, પરનું કલ્યાણ કરવું બધું બરોબર છે, એ સ્વાર્થ નથી. લોકોમાં સ્વાર્થ છે કે તું સ્વાર્થી છો, પરમાર્થમાં એ સ્વાર્થ નથી. આત્માનું કલ્યાણ એના જેવો કોઈ પરાર્થ નથી. આ વાત બેસે સમજવી આકરી છે, અને આપણે તો બહુ સરળતાથી બોલી જાય કે બધું તો સ્વાર્થી કહેવાય, લ્યો પોતાનું કલ્યાણ કરી બેઠો. અરે પણ કરતો ખરો, પોતાનું કલ્યાણ કેટલું કઠિન છે. બીજાનું તો સહેલું છે, એમાં તો તારે કસાઈથી કરવાનું છે ને, આ સમત્વથી કરવાનું છે. પોતાનું કલ્યાણ કસાઈથી ન થાય અને પરના કલ્યાણમાં કસાઈ વિના નહીં થાય. શું કરો છો, કેટલું કરશો, આ શાસનનું શું થશે, આમ છે તેમ છે, કંઈ આ કસાઈના પરિણામ સિવાય કંઈ નહીં થાય. અને સ્વાત્મહિતમાં સમતા અને શાંત ભાવ, સમાધિ ભાવ સિવાય કંઈ નહીં થાય. બહુ સમજવા જેવી વાત છે કે જે કોઈ ધર્મ કરે છે એ સ્વાર્થી નથી, આત્માનું કલ્યાણ કરે સ્વાર્થી નથી. અમે તો બસ પરાણ બીજાનું કરી, એના માટે અમારે વહુ બહુ રખડવું પડે, ભલે રખડવું, એ ભાષણબાજી છે, ગાંડપણ છે. બહુ બહુ રખડાય નહીં, મુક્તિ કરાય પહેલાં. અને આવી જબરજસ્ત વાત સમજવામાં કઠિન છે, છતાં કહું છું. મહર્ષિ અરવિંદને પૂછ્યું, ચંદ્રપુરમાં ગયા હતા બંગાળથી ભાગીને, એના ઉપર કેસ હતો અલીપુર બોમ્બ કાંડનો, અને પછી જે ઇન્કિલાબ જિંદાબાદવાળા હતા બધા હજી લડતા હતા, અને આ ચંદ્રપુરમાં જેને યોગની સાધના કરવા બેસી ગયા કે હવે હું મારી જાતને આ બધી ચળવળથી દૂર કરું છું, તો આખું પ્રતિનિધિમંડળ ગયું કલકત્તાથી. અને મહર્ષિને કહે છે કે તમે શું કર્યું, આ તો સ્વાર્થની વાત છે, તમે તમારું મહાયોગની સાધના કરો છો. પેલું એનું શું કહે છે, કયું અવતરણ, પરમ તત્વનું અવતરણ કરવું છે મારે, એટલે મહાયોગની સાધના. મહર્ષિએ જવાબ આપ્યો, એક વાક્ય એનું જો યાદ રહી અને સમજાય તો, એને કહ્યું, ઇન વન મેન્સ પરફેક્શન લાઈઝ ધ સાલ્વેશન ઓફ મિલિયન્સ. એક માણસની મુક્તિ, એક આત્માની શુદ્ધિ, એમાં કરોડો જીવોનું કલ્યાણ છે. એક તીર્થંકર થાય તો એમાં અનંત જીવોનું કલ્યાણ છે. આખો શાસનનો માર્ગ સુરેખ થાય, અનંત જીવો માર્ગને પામી જશે. એક વ્યક્તિનું કલ્યાણ થાય એમાં સમુદાયનું કલ્યાણ જ નિહિત છે, એમાં કોઈનું અકલ્યાણ નથી. માટે સ્વાત્મહિત રાખી અને પરહિતમાં વિચાર કરજો. પરહિતની વાત બરોબર છે પણ સ્વાત્મહિતમાં નથી. મુનિ અરણ્યમાં છે, ઊભા છે, કૌશક ધ્યાને છે, એક સિચ્યુએશનને જરા લક્ષમાં લેજો. મુનિ અરણ્યમાં કૌશક ધ્યાનમાં છે, અંતર્મુખ થઈ ગયા છે, સમ્યક દ્રષ્ટિ છે અને આત્મ ધ્યાનની અંદર લીન છે. ચાર દિવસ, પાંચ દિવસ, આઠ દિવસ ક્ષુધા તૃષાનું પણ ભાન નથી દેહ ને દેહ ધર્મથી પણ પર છે, એટલા પોતાના સ્વભાવમાં લીન છે. તે સમયે હવે ત્યાં કોઈ ખિસકોલી કોઈ કીડીને મારતું હશે, કોઈ પશુ કોઈની પાછળ પડતું હશે, તો મુનિ દંડો લઈને બધાની રક્ષા કરવા જાય. એ રક્ષા કરે, ઉભો રહી જંગલમાં, ઉભો ઉભો વોચમેન છે, એનો ઉપયોગ જ નથી ત્યાં. ઉપયોગ સ્વાત્માની અંદર લીન થયેલો છે. તો એ બહારની દુનિયામાં સંસારના જે પ્રપંચ ચાલે છે, વ્યવહાર પ્રપંચ તો ચાલે છે, એમાં એ કરવા જાય. હું ઇન્દોર ગયો હતો, ત્યાં એક ઉદાસીન આશ્રમ છે, તો ઉદાસીન આશ્રમની અંદર રાતના સમયે પ્રવચન હતું. હવે પ્રવચનની અંદર આત્મા વિષય આખો હતો, તત્વજ્ઞાન ચાલતું હતું, પ્રશ્નો આવ્યા હતા, તો બેઠા બેઠામાં બે ત્રણ જણા તો બસ સાવેણી લઈને ઊભા હતા, અને કોઈ તો વાંસડો ને ઓલું લઈને, ઓલું દિવાલ ઉપર રાત્રે તો ઢેઢ ગલોડી નીકળે, એટલે આમથી તેમ દોડે ને આમથી તેમ દોડે. આખો સભાગ્રહ વિક્ષેપ વિક્ષેપ વિક્ષેપ, શું કરો છો? તો કે જીવ દયા કરીએ છીએ ભાઈ, જે સમયે જે કરવાનું છે એ ધર્મ. અત્યારે તમે જો રાતના કોઈ આરાધનાનો ધર્મ હોય તો આરાધના કરો, પછી એની અંદર ઉપયોગને સુગમ લઈ જાઓ છો. પેલું નહીં થાય, જે થવાનું હશે તે થયા કરશે, અને અહીંયા તમારું પણ કાંઈ. તો બધાનો કાર્યક્રમ આયોજન ન કરવો. આજે 500 લોકો બેઠા છે, વક્તા પોતાની રીતે સમજાવી રહ્યા છે, આ બધું વિક્ષેપ. કા તો કે એક નાનું જીવડું હતું, ડેડ ગિલોડીની પાછળ દોડી તો આ ભેગો દોડ્યો. જુઓ, આ અહિંસાનો નિષેધ નથી, પેલા સમજી લો. જો સમજાય તો ઘણી વસ્તુ એવી છે કે બરોબર સમજી શકાય. એમ જેમ મહર્ષિ અરવિંદે કહ્યું કે પોતાનું હિત કરવામાં, ગીતામાં વાક્ય છે, આત્માર્થે પૃથ્વીમ ત્યજેત, સરસ મજાનો એક શ્લોક છે, મને પૂરો તો યાદ નથી, રાજગુરુને યાદ હોય તો કદાચ. તો એનો મતલબ કે તારે આત્મકલ્યાણ, જો બાકી તો શું કીધું કે દેશ માટે ગામ છોડવું, ગામ માટે કુટુંબ છોડવું, કુટુંબ માટે સ્વજનો છોડવા, પણ આત્માર્થે પૃથ્વીમતે, તારા આત્માનું કલ્યાણ કરવું હોય તો તારે જગતના કોઈ સંબંધો રાખવા નહીં, બધાને ભૂલી જવું. આ સૂત્ર છે પરમાર્થનું, આ સ્વાર્થ નથી. એટલે એને પરમાર્થ કીધો છે, આત્માનો મોક્ષ એ પરમાર્થ છે. ઘણીવાર જ્ઞાનીના બોધમાં આવી સૂક્ષ્મ વાતો પકડવી જોઈએ, વિવેક જાગૃત થવો જોઈએ, અને એથી જ કરીને મુમુક્ષુમાં સાચો વિવેક એ જ ધર્મ. વિવેક વિનાનો ધર્મ એ તો ક્યાંક એને અનિષ્ટ તરફ લઈ જશે. માટે ધર્મ મોક્ષમાળાના પાઠમાં કૃપાળદેવે કહ્યું છે કે ધર્મનું બીજું નામ વિવેક છે. પર્યાય શબ્દ મૂક્યો છે કે વિવેક એ ધર્મનો પર્યાય છે. આ વિવેક સમજાવવો જોઈએ. વિશેષ આપણે અવસરે કરીશું. આજે એક